પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારી હજુરમાં આવ્યા છે. તમારું વચન બેધારી તલવાર છે અને આત્માના શરીરને મજ્જાને જુદા પાડે છે, વિંધી નાખે છે. અને એ વચન અને એ પવિત્ર આત્માદેવ અમે તમારી હાજરી માંગીએ છીએ. તમારી કૃપા અમારા માટે બસ થાય. વધસ્તંભની પાછળ પ્રભુ મને રાખો અને તમે વિજયવંત જાહેર થાઓ. પ્રભુ, આજના વચનો સમજવાને માટે, જીવનમાં ઉતારવાને માટે પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ, કે જેથી અમે આશીર્વાદના વારસ થઈને પ્રભુ એ વારસને માટે અમને તેડવામાં આવ્યા છે. ત્યારે એ તેડામાં પ્રભુ અમે પરિપૂર્ણ થતા, સામર્થ્ય પ્રાપ્ત કરતા પ્રભુ અમે અહીંથી વિદાય થઈએ. પ્રભુ, તમારી અદ્રશ્ય અને સનાતન હાજરી માટે આભાર માન્યો છે. પ્રભુ ઈસુના નામમાં અમારું સાંભળીને માન્ય કરો. વેલ, આપણે હિબ્રુમાં ચાલુ રહેવા માંગીએ છીએ. હિબ્રુનો લેખક એ અનનોન છે. આપણે છેલ્લા 3 અધ્યાય જોઈ ગયા અને આ હિબ્રુનો લેખક એમ કહેવા માંગે છે કે પ્રભુ ઈસુ એ સર્વોત્તમ છે. હી ઇઝ અબોવ ઓલ. હી ઇઝ બેટર ધેન એન્જલ્સ. હી ઇઝ બેટર ધેન પ્રોફેટ્સ. હી ઇઝ બેટર ધેન મોઝીસ. અને આજે આપણે જોવા માંગીએ છીએ, હી ઇઝ બેટર ધેન, હી ઇઝ અબોવ યહોશુઆ, જોશુઆ. અને આ હિબ્રુનો લેખકે લગભગ 80 કરતાં વધારે જૂના કરારના રેફરન્સ આપીને આજે યહૂદી લોકો હતા, જેઓ ખ્રિસ્તી થયા હતા, પરંતુ જ્યારે તેમને એવું લાગ્યું કે અમે કંઈક ગુમાવી રહ્યા છે, અમારા રીતિરિવાજો, અમારો ધર્મ, અમારો ઇતિહાસ, અને તેથી તેઓ પાછા હટી જતા હતા, ત્યારે આટલા બધા પુરાવા આપીને આ હિબ્રુનો લેખક તેઓને સાબિત કરે છે કે હે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વમાં સર્વ છે. હી ઇઝ બેટર ધેન એન્ડ હી ઇઝ અબોવ ઓલ, એ હિબ્રુનો લેખક સાબિત કરે છે. અને એ એમ કહેવા માંગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ તારણ છે અને એના વગર બીજા કશામાં તારણ નથી. ઇટ મીન્સ ક્રાઇસ્ટ ઇઝ અબોવ ઓલ. અને તેથી આપણે જોઈ ગયા પહેલા અધ્યાયની અંદર કે તે છેલ્લા સમયમાં એ દૂતો દ્વારા નહીં પરંતુ પોતાના પુત્ર દ્વારા બોલ્યો. એ મૂસા દ્વારા નહીં પરંતુ પોતાના પુત્ર દ્વારા એ બોલ્યો. અને તેથી એની સાબિતી એ આપે છે હિબ્રુનો લેખક કે જો એ સગળાનો વારસદાર છે, જેના વડે જગતોને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે તેના ગૌરવનું તેજ અને તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તે સઘળાને નિભાવી રાખ્યું છે અને કે છે કે તે આપણા પાપનું પ્રાયશ્ચિત બન્યો છે. અને એટલું જ નહીં, આપણા પાપનું પ્રાયશ્ચિત બનીને પુનરુત્થાન પામીને અને તે પોતાના પિતાની જમણી તરફ રાજ્યાસન પર બેઠેલો છે. આ બધી સાબિતી અને આ બધા પુરાવા એ આપે છે. આ હિબ્રુઓના પત્રનો લેખક એ કહેવો છે કે જે બધા જ પત્રો કરતાં કંઈક આગળ નીકળી જાય છે અને આગળ નીકળીને પ્રભુ ઈસુની એક એક આબેહૂબ અને ગજબની સાબિતી એ પુરાવા આપે છે કે હે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ સર્વોપરી છે અને એ જ સર્વોત્તમ છે. હી ઇઝ અબોવ ઓલ. અને તેથી આપણે જોઈ ગયા કે તેથી જે વાતો આપણે સાંભળવામાં આવી તે ઉપર વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ. શા માટે લક્ષ રાખવું જોઈએ? કારણ કે તેઓએ દૂતોનું સાંભળ્યું નહીં, પ્રબોધકોનું સાંભળ્યું નહીં. સવાર પ્રાતઃકાળે ઉઠીને પ્રભુનું વચન કહે છે, મેં પ્રાતઃકાળે ઉઠીને મારા પ્રબોધકોને મોકલતો આવ્યો છું પણ તેઓએ મારું સાંભળ્યું નહીં ને મારી વાતોને કાન ધર્યો નહીં. પ્રબોધકોનું સાંભળ્યું નહીં, મૂસાનું તેઓએ સાંભળ્યું નહીં. છે કાદેશ બારનિયા પર આવીને ઉભા રહેલા, કદાનમાં પ્રવેશ કરવા માટે ફક્ત એક જ સ્ટેપ આગળ વધવાનું હતું, પણ મૂસાનું પણ તેઓ સાંભળ્યું નહીં. કેમ? કારણ કે તેઓ અવિશ્વાસી હતા અને તેઓએ મૂસાનું પણ સાંભળ્યું નહીં, અને તેથી તેના પરિણામો તેમને ભોગવવા પડ્યા. અને તેથી આ બધી સાબિતી આપતા આ હિબ્રોના પત્રનો લેખક કહે છે કે જે આપણે સાંભળ્યું એ પ્રમાણે આ માટે આપણે આ અહીંયા દૂતોનું સાંભળ્યું નહીં, પ્રબોધકોનો નકાર કર્યો, મૂસાનું તેઓ સાંભળ્યું નહીં, અને તેના પરિણામ તેમને ભોગવવા પડ્યા. અને તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી કે આપણા છેલ્લા સમયમાં એ પુત્ર દ્વારા બોલ્યો તેની સાબિતી આપણી પાસે છે, અને તેથી આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ. શા માટે આપણે વધારે લક્ષ રાખવું જોઈએ કે છે કે જો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું. એ મહાન તારણ વિશે જો આપણે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું. કારણ કે પ્રભુ ઈસુ એ માનવીય સમાનતામાં આવ્યા, ઈશ્વર હોવા છતાં એ માણસ બન્યા. અને ત્યાં ઘણી 2:16 લખવામાં આવ્યું છે કે તેને સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવું થવું જોઈતું હતું. 2:16 શું કહે છે? જો 2:17 તેથી તેને સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવું થવું જોઈતું હતું. ઇટ મીન્સ કે લાઈક અસ ઇન એવરી વે, લાઈક અસ ઇન એવરી વે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણી સમાનતામાં આવ્યા, આપણી સમાનતામાં આવીને તેમણે આપણા પાપ ઉઠાવી લીધા. અને તેથી તેમણે વધસ્તંભ પર તમારા માટે અને મારા માટે જવું પડ્યું. શા માટે માનવીય શરીર તેમને ધારણ કરવું પડ્યું? વાય હી બીકેમ મેન, એ પણ આપણે જોઈ ગયા કે આપણને તે પાપના પંજામાંથી, શેતાનના પંજામાંથી, કારણ કે શેતાનની પાસે એ મૃત્યુનો અધિકાર હતો અને એ શેતાન પાસેથી હમણાં લઈ લીધો. એટલે આપણે મૃત્યુથી અને મરણથી અને પાપથી બીવાની જરૂર નથી. જે સંબંધ આપણો તૂટી ગયેલો હતો એદન બાગની અંદર તે તેમણે પુનઃસ્થાપિત કર્યો અને આપણને બાપની આગળ આપણને રજૂ કરવા, આપણે બાપની સાથેનું આપણું સમાધાન કરાવ્યું. તેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માણસ બન્યા, કેમ કે તે આપણું સમાધાન છે. હી ઇઝ અવર રિકન્સિલિએશન, તે આપણું સમાધાન છે. આપણી પેઠે પરીક્ષણ પામેલો આપણા પરીક્ષણમાં આપણને સહાય કરવાને એ સમર્થ બને છે. જો આપણી માફકે પરીક્ષણમાંથી પસાર થયા ના હોત, માણસ બન્યા ના હોત, તો તેમણે દુઃખો જાણ્યા ના હોત, અને દુઃખો જાણ્યા ના હોત તો પછી આપણને કેવી રીતે સહાય કરવાનું શક્તિમાન બની શકે? નો વે. અને તેથી જો આપણે આવા તારણ વિશે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું? અને ફરી એકવાર હિબ્રોનો લેખક કહે છે, ધેરફોર. તમે જોશો તો 3 અધ્યાયની 1 કલમમાં કહે છે એ માટે, ધેરફોર. 4 અધ્યાયની 1 કલમમાં કહે છે કે એ માટે આપણે બીવું જોઈએ, ધેરફોર. શા માટે આપણે બીવું જોઈએ? રખેને તેના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન હજી મોજુદ રહ્યા છતાં તમારામાંના કોઈ કદાચ પાછળ પડેલો માલુમ પડે. આ લોકોને બધા જ પુરાવા આપ્યા, સાબિતી આપી. આ ઇસ્રાયલ પ્રજાએ બધા જ ચમત્કાર જોયા 40 વર્ષની અંદર, અને છતાં પણ તેઓએ તેનું સાંભળ્યું નહીં, તેનો સ્વીકાર કર્યો નહીં. પણ આપણા માટે કેટલી અગત્યનું છે કે એ માટે આપણે બીવું જોઈએ. જો આપણી પાસે આટલી બધી સાબિતી ઈશ્વર આપી છે, આટલા બધા પુરાવા આપ્યા છે, તો આપણે બીવું જોઈએ. એ માટે આપણે બીવું જોઈએ. એ વિશ્રામ મૂસા તેઓને આપી શક્યો નહીં. યહોશુઆ તેઓને ખરો વિશ્રામ આપી શક્યો નહીં. ચોક્કસ યહોશુઆની લીડરશિપ નીચે તેઓ કનાન દેશમાં પ્રવેશ્યા, પરંતુ યહોશુઆ તેઓને ખરો વિશ્રામ આપી શક્યો નહીં. તમે જોશો તો નિર્ગમનમાં, ઉત્પત્તિમાં દેવ દૂતો દ્વારા બોલ્યા. નિર્ગમન, લેવીય ગણના અને પુનર્નિયમ મૂસાની લીડરશીપ, તેના દ્વારા તે બોલ્યા. અહીં ગાડી આપણે યહોશવાને જોઈએ છે. યહોશવાના પુસ્તકની અંદર યહોશવા વોઝ નોટ અ ફેલ લીડર, મિલિટરી કમાન્ડર તરીકે એ સક્સેસફુલ હતો, પરંતુ આ પ્રજા નિષ્ફળ ગઈ. અને તમે યહોશવામાં જોશો, યહોશવાને ન્યાયાધીશની અંદર જોશો તો કહે છે કે ન્યાયાધીશની અંદર કહે છે કે તે સમયે ઇસરાયલમાં કોઈ રાજા ન હતો અને પોતાની નજરમાં જેમ લોકોને ફાવતું હતું તેમ તેઓ કરતા હતા. યહોશવા તેઓને પૂરો વિશ્રામ આપી શક્યો નહીં, કારણ કે તેઓએ તેમનું સાંભળ્યું નહીં, તેમની વાત પર તેમણે વિશ્વાસ કર્યો નહીં, અને તેમના ફળ તેમને ભોગવવા પડ્યા. અને તેથી આ હિબ્રુઓનો લેખક કહે છે કે તેઓ વિશ્રામમાં પ્રવેશ કરી શક્યા નહીં. પણ કહે છે કે તો કેટલાયને તેમાં પ્રવેશ કરવાનો બાકી છે, અને જેઓને અગાઉ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી હતી તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. મૂસા સિનાઈ પર્વત પર જતો હતો અને યહોવાદેવ તેની સાથે વાત કરતા હતા, યુ નો, તેમની પાસે 10 આજ્ઞાઓ હતી અને ડાયરેક્ટ પ્રભુ ઈશ્વર યહોવા તેની સાથે વાત કરતો હતો. અને જ્યારે નીચે ઉતરતો હતો અને જે વાત યહોવાદેવ તેને મૂસાને કહેતા હતા એ જ ઇસરાયલ પુત્રોને કહેતા મૂસા કહેતો હતો. દેટ વોઝ વન કાઇન્ડ ઓફ ગોસ્પલ, એ સુવાર્તા હતી. 10 આજ્ઞાઓ એ સુવાર્તા હતી, પણ એ સુવાર્તા તેઓએ સાંભળી નહીં. અને આજના યુગમાં આપણી પાસે આ સુવાર્તા છે, અને કેટલી બધી વાર આપણે એ સુવાર્તાની અવગણના કરીએ છીએ. આપણે તેને સ્વીકારતા નથી, આપણે તેને સાંભળતા નથી, આપણા જીવનમાં ઉતારતા નથી. અને તેથી ઘણી બધી વાર ઘણા બધા જીવનો એ આ વિશ્રામમાં પ્રવેશ કરી શક્યા નથી. નવે પ્રવેશ કરી શક્યા નથી. માટે એટલી બધી વાર પછી ફરીથી મુકરર દિવસ સરાવીને જેમ અગાઉ કહેવામાં આવ્યું તેમ તે દાઉદ દ્વારા કહે છે, આજ આજ જો તમે તેની વાણી સાંભળો તો તમે તમારા હૃદય કઠણ કરો માં. કેમ કે જો યહોશવાએ તેઓને ખરો વિશ્રામ આપ્યો હોત તો ત્યાર પછી દેવ બીજા દહાડા સંબંધી ન કહે. જો યહોશવા તેઓને વિશ્રામ આપી શક્યો હોત ખરો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ચિત્રમાં હોત જ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ચિત્રમાં હોત જ નહીં, પરંતુ યહોશવા તેઓને ખરો વિશ્રામ આપી શક્યો નહીં. એક નામ છે અને એક જ નામ છે, એ તો પ્રભુ ઈસુનું નામ છે. ઓ વૈતૃ કરનારાઓ અને બહારથી લદાયેલા, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. અને આજ ખરો વિશ્રામ છે. મૂસા તેઓને વિશ્રામ આપી શક્યો નહીં, યહોશવા તેઓને વિશ્રામ આપી શક્યો નહીં, પણ આ એક જ નામ છે. અને તેથી હિબ્રુઓને લખે કે હે સમબડી ઇઝ હિયર ગ્રેટર ધેન યોશુઆ, અને એ તો પ્રભુ ઈસુ છે, અને એ તમને અને મને એ ખરો વિશ્રામ આપી શકે છે. એ તમને અને મને ખરો વિશ્રામ આપી શકે છે. જો પ્રકટીકરણ એને 21મો અધ્યાય કેટલો સુંદર રીતે લખવામાં આવ્યો છે. પ્રકટીકરણ રેવલ્યુશન 21, શું કહે છે, ચોથી કલમ 21:4, તેઓની આંખોમાંનો દરેક આંસુ લૂછી નાખશે, મરણ ફરીથી થનાર નથી, તેમાં શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું કે જુઓ હું સગડું નવું બનાવું છું. વળી તે કહે છે તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. હું આલ્ફા તથા ઓમેગા આજ સંચ, હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. દેટ ઇઝ કોલ્ડ ટ્રુ વિશ્રામ, ટ્રુ રેસ્ટ. અને એ વિશ્રામ એ પ્રભુ ઈસુ આપણને આપી શકે છે. હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. અને જ્યારે આપણે પુત્ર થઈએ છીએ ત્યારે આપણને ખરો વિશ્રામ મળે છે. જો માનવીય ભાષામાં હું આ પ્રમાણે કહું તો એ ખોટું નથી. કામ પર જવાનું ને ત્યાંય લોહી ઉકાળા કરવાને, ત્યાંય ત્રાસ, ત્યાંય કેટલી માથાકૂટ, અને ઘરે આવે તો કેટલી માથાકૂટ. આ ઘરનું બેઠવાનું, આ ઘરનું કરવાનું, અને આ કામ પર જઈ ત્યાં ત્યાંય પણ આજ આજ માથાકૂટ. જરાય આરામ નહીં મળતો, જરા આરામ નહીં મળતો. આ માનવીય સ્વભાવની વાત કહું છું, જરાય આરામ નહીં મળતો. પણ જયારે આપણે વિચારીએ છીએ ને, લાંબુ વિચારીએ ત્યારે પ્રભુ ઈસુમાં આપણને સદાકાળનો આરામ છે. અને એ આરામ એ ક્ષણિક નથી, ઇટ્સ એ એવર લાસ્ટિંગ રેસ્ટ, એન્ડ ઇટ વિલ નોટ ગો અવે, ઇટ નો બડી વિલ ટેક અસ ફ્રોમ અસ. કારણ કે સદાકાળનો આરામ એ પ્રભુ ઈસુમાં તમને મને જ આપવામાં આવે છે, બીજાને નહીં. અને એ આરામ પ્રભુ ઈસુ આપણને આપવા માંગે છે. અને તેથી કહે છે કે તો કેટલાયને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે. શું તમારો પ્રવેશ એ વિશ્રામમાં થયો છે? જગતમાં પુષ્કળ મુશ્કેલી છે, આરામ નથી મળતો, કામ પર નથી આરામ મળતો અને ઘરે નથી મળતો. પણ તું આ આરામ વિશે હું વાત કરું છું જે ઈશ્વર તમને આપવા માંગે છે. શું એ વિશ્રામમાં તમે પ્રવેશ કર્યો છે? એ વિશ્રામનો તમે સ્વીકાર કર્યો છે? અને તેથી એ બાબત અહીં ગાડી હિબ્રોનો પત્ર અહીં ગાડી લખે છે. અને જો એ વિશ્રામમાં પ્રવેશ કરવો હોય તો આપણી પાસે આજીવંત વચન છે અને ઈશ્વરનો આત્મા આપણી સાથે કાર્ય કરે છે. અહીં ગાડી લખ્યું છે કે કેમ કે દેવનો શબ્દ જીવંત, સમર્થ તથા બે ધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સીધો વિંધનારો છે અને હૃદયના વિચારો તથા ભાવનાઓને પારખનાર છે. અહીં કારણ કે છે દેવનો શબ્દ જીવંત, સમર્થ અને બે ધારી તરવાર કરતાં વિશેષ તીક્ષ્ણ છે. ઘણી બધી વાર આપણે આ વચનને આપણે બાઇબલના વચનની સાથે સરખાવીએ છીએ. આ વચનને બાઇબલના વચનની સાથે આપણે સરખાવીએ છીએ, નો ડાઉટ ઇટ ઇઝ ટ્રુ, એ સાચી વાત છે. પણ જો આપણે આજે આ ચોથો અધ્યાય જ્યારે વાંચી રહ્યા છીએ ત્યારે તેના કોન્ટેક્ટમાં આપણે જોવા જઈએ તો કહે છે કે દેવનો શબ્દ, દેવનો શબ્દ કોણ? પ્રભુ ઈસુ. દેવનો શબ્દ એ પ્રભુ ઈસુ છે. અને શા માટે એ જીવંત છે? કારણ કે આ કેમ આ જીવંત વચનો એ જીવંત છે? આ વચનો જીવંત છે એટલા માટે કેમ કે પ્રભુ ઈસુ જીવંત છે. ધ વર્ડ ઓફ ગોડ ઇઝ અલાઈવ એન્ડ ધેટ્સ વાય ધીસ વર્ડ્સ આર અલાઈવ ટુડે. અને તે કદી જૂના થતા નથી, એ કદી જૂના નથી થતા. હું તો કહું છું કે 160 વર્ષનું જો આયુષ્ય પ્રભુ આપે ને તો આ બાઇબલ પૂરું ના થાય, આ બાઇબલ તોય પૂરું ના થાય એક વ્યક્તિથી. કારણ કે દેવનો શબ્દ પ્રભુ ઈસુ એ જીવંત છે અને તેથી આ વચનો જીવંત છે. ધેટ્સ વાય હી ઇઝ એબલ, હી ઇઝ એબલ. એ જીવંત છે, આ વચનો જીવંત છે, બેધારી તલવાર જેવા છે, એ શરીરને આત્માને મજ્જાને એ વિંધી નાખે છે અને જુદા પાડે છે. કારણ કે તેનામાં એ સામર્થ્ય છે અને પ્રભુ ઈસુ એ આપણા પાપ દૂર કરવાનો સમર્થ છે. હી ઇઝ એબલ ટુ ફરગીવ અવર સિન્સ વોટ એવર વી હેવ કમિટેડ. હી ઇઝ એબલ ટુ ગીવ યુ અ ન્યુ ડાયરેક્શન ઇન યોર લાઈફ. હી ઇઝ એબલ ટુ ડાયરેક્ટ યોર પાથ. હી ઇઝ એબલ ટુ રેસ્ટોર યોર લાઈફ. હી ઇઝ એબલ ટુ ફૂલફિલ હિઝ પર્પઝ થ્રુ યુ ઇન યોર લાઈફ બીકોઝ ધ વર્ડ ઓફ ગોડ જીસસ ક્રાઇસ્ટ ઇઝ અલાઈવ. અને તેથી એટલું જ નહીં, પરંતુ એ જીવંત છે, એ પરીક્ષણ પામી, એ સર્વ વાતે પરીક્ષણ પામીને એ આકાશમાં ગયેલ છે, પુનરુત્થાન પામીને આકાશમાં થઈને જે પાર ગયેલો છે આપણો મોટો પ્રમુખ યાજક. મોટો પ્રમુખ યાજક ત્યાં ગાડી લખવામાં આવ્યું છે 14મી કલમમાં, કે છે કે એવો મોટો પ્રમુખ યાજક, ગ્રેટ હાઈ પ્રિસ્ટ. હવે અહીં ગાડી પ્રભુ ઈસુને બધા જ યાજકો કરતા ઉપર ગણવામાં આવે છે. યાજકનું કામ શું હતું? ઈસરાયલ પ્રજાને દેવ માણસોની માણસ માણસો માણસને ઈશ્વરની સમક્ષ રજૂ કરવા અને ઈસરાયલ પ્રજાના પાપ લઈને મંદિરમાં જવાનું અને એ પાપોની કબૂલાત કરવાની ઈસરાયલ પ્રજાના. પણ અહીં ગાડી કહે છે કે હી ઇઝ અવર ગ્રેટ હાઈ પ્રિસ્ટ, અને એ કે સૌથી મોટો પ્રમુખ છે, ગ્રેટ હાઈ પ્રિસ્ટ. દૂતો કરતા મહાન, પ્રબોધક કરતા મહાન, મૂસા કરતા મહાન, યહોશુઆ કરતા મહાન, અને આ હાઈ પ્રિસ્ટ કરતા, પ્રમુખ યાજક કરતા પણ તે મહાન છે. બોલો, નેવી સીલ, યુ નો અમેરિકન યુએસ આર્મીની અંદર આ નેવી સીલ જે રીતે આપણે જેને કમાન્ડો કહે છે ને, કમાન્ડો, પણ અહીં આ લોકો નેવી સીલ વાપરે છે. જો તમે એ નેવી સીલની ટ્રેનિંગ જોયું હોય તો તમે સીટમાં બેઠા હો ને તો તમે ઊભા થઈ જાઓ, તમે કહો કે નો વે, નો વે, નો વે. એટલી ભયંકર યાતનામાંથી, જો કદાચ 50 કે 100 નું ગ્રુપ જે હોય ને આ અમેરિકન સોલ્જરો જે જુવાન, તમે કહો કે નો વે, એમને જે યાતનામાંથી પસાર થવું પડે છે, જે ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે, વાલાઓ તમે એની કલ્પના ના કરી શકો. તમે જુઓ ને, તમે ઊભા થઈ જાઓ સીટ પરથી અને તમે કહો છો નો વે. અને 50 કે 100 જણા હોય છે ને, તેમાંથી હાર્ડલી 5 કે 10 આ ટ્રેનિંગમાંથી પસાર થાય છે, બાકી બધા જ છોડીને નાસી જાય છે. અને અમેરિકન ગવર્મેન્ટ $1,00,000 એક નેવી સીલને બનાવવા પાછળ ખર્ચો કરે છે, $1,00,000. પણ આ યાત્રાઓમાંથી એ પસાર થાય છે કેમ? કારણ કે તેની પાસે મિશન હોય છે, અને પછી યુએસ ગવર્મેન્ટ એ મિશનને માટે તેમને તૈયાર કરે છે. જેસિકા લેન્ચનો દાખલો તમને ખબર હશે. કારણ કે તેમની પાસે મિશન હોય છે, પરંતુ એ નેવી સીલ બનવા માટે આ આકરી તપસ્યા અને આકરી પરીક્ષામાંથી તેમને પસાર થવું પડે છે. હિયર ઇઝ એ નેવી સીલ, અવર લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ, અવર લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. સર્વ પ્રકારની પરિસ્થિતિનો તેમણે સામનો કર્યો, સર્વ સંજોગોમાંથી તે પસાર થયા, સર્વ પરીક્ષણોમાંથી તે પસાર થયા, સર્વ પ્રકારનો બોજો તેમણે અનુભવ્યો, તમારા ને મારા પાપ તેમણે પોતાના શિર પર લઈ લીધા, સર્વ પ્રકારની યાતના તેમણે વેઠી, વધસ્તંભનું મરણ તેમણે સહન કર્યું, એ સાટકાઓનો માર ખાધો, અને ત્યારે તમારું મારા માટે એ મિશન તેમણે પૂરું કર્યું. એન્ડ હી બીકેન અવર નેવી સીલ. આ યુએસ નેવી સીલ એ મૃત્યુ પામે છે, એ મિશન કરતા એ મરણ પામે છે, અને આ નેવી સીલ છે એ મરણ પામ્યો તમારા મારા માટે, અને પુનરુત્થાન પામ્યો અને આકાશમાં થઈને પાર ગયેલો છે, અને ત્યાં તે રાજ્યસન પર બેઠેલો છે, એ રાજ્યસન પર બેઠેલો છે. અને તેથી કે છે આકાશમાં થઈને જે પાર ગયો છે, મોટો પ્રમુખ યાજક, ગ્રેટ હાઈ પ્રિસ્ટ. અને તેથી કે છે કે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી લઈએ, દ્રઢતાથી પકડી રાખીએ, કારણ કે સર્વ પરીક્ષણમાંથી તે પસાર થઈને આપણો મુખ્ય પ્રમુખ યાજક બન્યો છે અને આપણા માટે મધ્યસ્થી કરે છે. અંતેથી કહે છે કે એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસન પાસે આવીએ. કૃપાસનની જોડીની છુટ્ટી પાડજો અરુબેન. કૃપા વત્તા આસન. હવે જો આપણે ઇંગ્લિશમાં કૃપા લઈએ તો ગ્રેસ, અને આસન આપણે ગુજરાતીમાં આસન કહીને બેઠક, પરંતુ ઇંગ્લિશમાં લઈએ તો એ થ્રોન થાય છે. થ્રોન, કૃપા, ગ્રેસ અને થ્રોન, થ્રોન ઓફ ગ્રેસ. અને આકાશમાં જઈને આપણો એ પ્રમુખ યાજક કહે છે કે એ થ્રોન ઓફ ગ્રેસ. હવે જો તમે ટેન કમાન્ડમેન્ટ જો તમે જોયું હશે તો તમને ખ્યાલ હતો યુ વિલ બ્રાયન ટાલિયો, એણે જે રોલ કર્યો છે ઓસમ, યુ નો, એના જેવો રોલ બીજો કોઈ કરી ના શકે. પણ જો તમે ટેન કમાન્ડમેન્ટ જોયું અથવા તો રોમન તમે ફિલ્મ જોઈ હોય તો ત્યાં રાજ્યસન મૂકવામાં આવેલો હોય છે. અને તમે જો તમને ખ્યાલ હોય તો એ યુ વિલ બ્રાયન આમ બેસે છે, આમ બેસે. અને જ્યારે કંઈ થાય છે ત્યારે એ યુરપાઈનર આમ કરીને આમ પોતાનો ઝપ્પો ફેંકે છે, અને તરફ બીજી તરફ પેલો લાકડાની હેમર હોય છે, ટેંગ એને મારે. અને તમે જોશો તો તરત જ સૈનિકો હાજર હોય છે, ટેક ઇટ અવે ફ્રોમ માય સાઈડ, અહીંથી લઈ જાઓ. નંતર તમે જોશો તો ઘોડાઓ ને રથ ને સૈન્ય તૈયાર થઈ જાય છે. કેમ? કારણ કે એ રાજ્યાસન પર બેઠેલો છે, એની પાસે સત્તા છે, એની પાસે પરાક્રમ છે, એની પાસે અધિકાર છે. અને આ પ્રભુ ઈસુ એ જ રાજ્યાસન પર બેઠેલો છે, એ જ રાજ્યાસન પર તમારો અને મારો પ્રભુ એ બેઠેલો છે. તેની પાસે સત્તા છે, પરાક્રમ છે, અધિકાર છે. પરંતુ તમે જોશો તો અહીં ગાડી લખવામાં આવ્યું છે કે થ્રોન ઓફ ગ્રેસ, થ્રોન ઓફ ગ્રેસ. આજે કૃપાના રાજ્યસન પર બેઠેલો છે, આજે કૃપાના રાજ્યસન પર બેઠેલો છે. આવતીકાલે એ ન્યાયના રાજ્યસન પર બેઠેલો હશે, આવતીકાલે એ ન્યાયના રાજ્યસન પર બેઠેલો હશે. તમે કયા રાજ્યસનને પસંદ કરવા માંગો છો? તમે કયા પ્રભુ ઈસુને જોવા માંગો છો અને સ્વીકારવા માંગો છો? એ તમારી તમારા હકની વાત છે. એક તરફ રાજ્યાસન છે, એની ઉપર પાવર છે, સામર્થ્ય છે, પરાક્રમ છે અને અધિકાર છે. અને એનું બેલેન્સ તમે જોશો તો એ પરાક્રમ, સત્તા, અધિકાર અને સામર્થ્યનું જો બેલેન્સ કરવામાં આવ્યું હોય તો કમ્પેશન, ગ્રેસ અને લવ, એનું બેલેન્સ જો કર્યું હોય તો અધિકાર અને પરાક્રમ બેલેન્સ, કમ્પેશન, ગ્રેસ અને લવ, એ છે આપણો પ્રભુ કે જે આજે કૃપાના રાજ્યસન પર બેઠેલો છે અને આવતીકાલે ન્યાયાસનના રાજ્યસન પર બેઠેલો હશે. અને તેથી અહીં ગાડી આ કહે છે કે અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવે. કેમ હિંમતથી? વિથ કોન્ફિડન્સ વી હેવ ટુ કમ બિફોર ધ થ્રોન ઓફ ગ્રેસ. કારણ કે સર્વ વાતે પરીક્ષણ પામેલો, પુનરુત્થાન પામેલો આપણો પ્રભુ છે અને એ કૃપાના રાજ્યસન પર બેઠેલો છે અને એ કૃપા આજે તેણે ચાલુ રાખી છે. તેથી આજે આપણે અહીંયા હાજર છીએ. પણ આવતીકાલે કદાચ આપણી ના હોય અને રાજા બનીને ન્યાયસન પર બેસી જાય અને તમારો મારો ન્યાય કરે, પ્રભુ એ કૃપા આપણને આપે કે એ કૃપાના રાજ્યસન પર છે ત્યારે આપણે એ કૃપા સ્વીકારી લઈએ, આપણે એ કૃપા સ્વીકારી લઈએ અને આપણે તેના બાળકો બનીએ. જે કૃપા પ્રભુ ઈસુમાં આપણને મફત આપી છે. જે તરસ્યો છે તે આવીને જીવનના જરામાંથી મફત પીવે, આપણને મફત આપવામાં આવી છે અને આપણે તેનો સ્વીકાર કરીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો આભાર માની છે, તમે કૃપાના રાજ્યાસન પર બેઠેલા છો. યસ, તમારી પાસે અધિકાર છે, પરાક્રમ છે, સામર્થ્ય છે, પરંતુ પ્રભુ તમે ધીરજ રાખો છો અને તેથી પ્રભુ તમે કૃપાના રાજ્યાસન બેઠેલા છો. અને આજે તમે અમને આમંત્રણ આપો છો કે અમે હિંમતથી એ કૃપાના રાજ્યાસન આગળ આવીએ, અમે તમને આધીન થઈએ, તમને સોંપાઈ જઈએ. અમારી પાસે આટલી બધી સાબિતી છે પ્રભુ, એ દૂતોનું તેઓ સાંભળ્યું નહીં, એ પ્રબોધકોનું તેઓ સાંભળ્યું નહીં, એ મૂસાનું તેઓ સાંભળ્યું નહીં, એ યહોશુઆનું તેઓ સાંભળ્યું નહીં, અને તેઓના પરિણામ તેઓ ભોગવા પડ્યા. અને તેથી પ્રભુ પવિત્ર આત્મા દેવા વચન આજે અમને કહેશે કે એ કૃપાનું દ્વાર ખુલ્લું છે અને કૃપાનું રાજ્યાસન હજી અમારા માટે રાહ જુએ છે. એ પ્રભુ અમારા માટે રાહ જુએ, જેણે બુધસ્તંભ પર એ પ્રાણ આપીને લોહી અમારા માટે વહેવડાવ્યું છે. પ્રભુ અમે અમારા જીવનો તમારા હાથમાં સોંપી છે, પ્રભુ તેનો સ્વીકાર કરો, કે જેથી પ્રભુ અમે અહીંથી આભારી હૃદય અને તમારી નવી કૃપા પ્રાપ્ત કરીને પ્રભુ અમે અહીંથી વિદાય થઈએ. અમારી સહાય અને અમારી મદદ તમે બનો. પ્રભુ ઈસુ અમારા મુક્તિ યાત્રા નામમાં પ્રભુ અમે આ પ્રાર્થના માંગી સાંભળીને કબૂલ કરો. આમેન. આપણે ઊભા થઈશું અને પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે સાથે બોલીશું ને જયંતિભાઈ આપણને છેલ્લા આશીર્વાદમાં દોરી લઈ જશે. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં. કેમ કે રાજ્ય તથા પર તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન.